એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી કથાની, એમ કે ઊંટી છણાવટ કરવાના છીએ, જેણે ઘણાને વિચારતા કરી મૂક્યા છે.
હા, જ્હોન ક્રેકાવરનું પુસ્તક ઇન ટુ ધ વાઇલ્ડ.
બરાબર. અને એના કેન્દ્રમાં રહેલા યુવાન ક્રિસ્ટોફર મેકેન્ડલેઝની વાત.
ખરેખર આ એક એવી વાર્તા છે જે સહેલાઈથી ભૂલાય નહીં. ક્રિસ્ટોફર મેકેન્ડલેઝ, તમે જુઓ તો એક સંપન્ન પરિવારનો તેજસ્વી દીકરો હતો.
પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનો સ્નાતક, ભવિષ્ય ઉજળું હતું.
બિલકુલ. પણ એને પસંદ કર્યો એક સાવ અલગ રસ્તો. ભણતર પૂરું થયું ને તરત જ બધું છોડી દીધું, પૈસા, પરિવાર, અરે પોતાની ઓળખ સુધા.
અને એ રસ્તો એને ક્યાં લઈ ગયો? અમેરિકાના દૂર દૂરના વિસ્તારોમાં અને છેવટે અલાસ્કાના એ નિર્જન બર્ફીલા પ્રદેશમાં, જ્યાં એનું કરુણ મૃત્યુ થયું.
હા,
હવે સવાલ એ થાય કે લગભગ 3 દાયકા થઈ ગયા તો પણ આ વાર્તા આપણને કેમ આટલી ખેંચે છે? મને લાગે છે કે કદાચ કારણ કે એની સફર આપણા મનમાં ઘણા સનાતન પ્રશ્નો જગાવે છે.
જેમ કે
સમાજ સાથેનો આપણો સંબંધ કેવો હોવો જોઈએ, ભૌતિકવાદ શું છે, સાચું સુખ શેમાં છે, અને પેલો આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ.
સાચી વાત, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અને આ વાર્તાને આપણા સુધી પહોંચાડનાર લેખક જ્હોન ક્રેકાવર, એ પણ આ કથા માટે એમ કહીએ કે અનોખી રીતે યોગ્ય છે.
હા, એ માત્ર પત્રકાર નથી.
ના, એ અનુભવી પર્વતારોહક છે. એમણે પોતે યુવાનીમાં આવા જોખમી એકલા સાહસો કર્યા છે. પેલું અલાસ્કાનું ખતરનાક ડેવિલ્સ થમ એમણે ચડ્યું છે.
એટલે કદાચ ક્રિસની માનસિકતાને વધુ સારી રીતે સમજી શકે છે.
બરાબર. એ અંગત અનુભવ એમને મદદ કરે છે ક્રિસના જોખમ લેવાના જુસ્સાને, એની પાછળની જટિલતાને સમજવામાં. એ ક્રિસને ખાલી એક મૂર્ખ છોકરો નથી ગણતા,
પણ એની પ્રેરણાઓ, એના આદર્શોને સમજાવવાનો પ્રયાસ કરે છે.
ચોક્કસ.
તો ચાલો આ જટિલ વ્યક્તિત્વને સમજવા માટે એની સફરની શરૂઆતથી વાત કરીએ. એનું બાળપણ કેવું હતું? ઘડતરના વર્ષો આપણે જાણીએ છીએ કે ઉછેર સારી પરિસ્થિતિમાં થયો હતો.
હા, દેખીતી રીતે તો બધું બરાબર જ હતું. વર્જિનિયાના એક સારા વિસ્તારમાં ઉછર્યો. માતા પિતા વોલ્ટ અને બિલી સફળ એરોસ્પેસ એન્જિનિયર હતા.
ભણવામાં હોશિયાર, રમતોમાં પણ સારો.
હા, પણ આ બધી સપાટીની નીચે, મતલબ પરિવારમાં ઊંડા તણાવ હતા, રહસ્યો હતા. અને ક્રિસને પાછળથી જે વાતની ખબર પડી, એણે એને મૂળમાંથી હચમચાવી નાખ્યો.
તમે પેલી એના પિતાના જીવનના રહસ્યની વાત કરી રહ્યા છો, ખરું ને? વોલ્ટ મેકેન્ડલેસનું દ્વિપત્નિત્વ.
બરાબર. વર્ષો સુધી બે પરિવારોને સાચવવાની વાત.
અને જ્યારે ક્રિસને આ સત્યની ખબર પડી હશે ત્યારે
જાણે એનો પોતાના પિતા પરથી વિશ્વાસ ઉઠી ગયો. અને કદાચ પિતા જે સમાજ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતા હતા, એના પરથી પણ. એને લાગ્યું હશે કે એનું આખું બાળપણ જ એક મોટા જૂઠાણા પર રચાયેલું હતું.
એટલે પેલો સમાજના દંભ પ્રત્યે ધિક્કાર અને ગુસ્સો,
હા, એ બહુ તીવ્ર બન્યો. એ પહેલેથી થોડો આદર્શવાદી અને જિદ્દી તો હતો જ, પણ આ ઘટના પછી એ વધુ કઠોર બન્યો, સમાજના નિયમો પ્રત્યે વધુ અસહિષ્ણુ.
જોકે એની નાની બહેન કેરિન, એની સાથેનો સંબંધ બહુ ગાઢ હતો. એ પુસ્તકમાં મહત્વનું પાસું છે.
હા, કેરિન ખરેખર એને સમજતી હતી. એના કહેવા મુજબ ક્રિસ બહુ પ્રેમાળ હતો, વિચારશીલ, ન્યાયપ્રિય હતો.
પણ સાથે સાથે પેલો બળવાખોર સ્વભાવ
એ પણ હતો. સમાજની અપેક્ષાઓ સામે, બંધનો સામે બળવો કરવાની દૃઢતા હતી એનામાં. કેરિન એના આદર્શવાદને, એની તીવ્રતાને સમજી શકતી હતી, ભલે એના નિર્ણયો સાથે સહમત ન હોય.
અને પછી આવ્યો પેલો નિર્ણાયક તબક્કો.
હા,
કોલેજમાંથી સ્નાતક થવાનો.
હા,
એ પછી એણે જે પગલાં લીધા એ ખરેખર ચોંકાવનારા હતા. પરિવાર સાથે સંપર્ક કાપી નાખ્યો.
$24,000ની બચત, જે એ જમાનામાં મોટી રકમ ગણાય, એ ચેરિટીમાં દાન કરી દીધી.
અને નામ બદલી નાખ્યું.
હા,
એલેક્ઝાન્ડર સુપરટ્રેમ્પ. આ તો બહુ નાટકીય કહેવાય.
ખરેખર. પણ આ કોઈ આવેશ નહોતો, આ એક સભાન વિદ્રોહ હતો. એ પોતાના ભૂતકાળને ભૂંસી નાખવા માંગતો હતો. ક્રિસ્ટોફર મેકિન્ડલેસ, વોલ્ટ અને બિલીનો દીકરો, સમાજનો સભ્ય, એ બધી ઓળખ.
એટલે એલેક્ઝાન્ડર સુપરટ્રેમ્પ એની નવી પોતાની બનાવેલી ઓળખ હતી?
હા, સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા, ભૌતિક દુનિયાથી પાર થવાની, એવી સફર જ્યાં ભૂતકાળનો કોઈ પડછાયો ન હોય.
અને સફર પણ કેવી! બે વર્ષ સુધી પશ્ચિમી અમેરિકામાં ભટક્યો. એરિઝોનાના રણમાં પેલી કાર,
હા, એની પ્રિય ડેટસન કાર ડેમેજ થઈ તો ત્યાં છોડી દીધી, પૈસા સળગાવી દીધા.
કોલોરાડો નદીમાં પેલી નાનકડી કેનુઈ લઈને મેક્સિકો સુધી ગયો.
હા, અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ નાના મોટા કામ કર્યા, ખેતરોમાં, રેસ્ટોરન્ટમાં,
અને ઘણા લોકોને મળ્યો પણ ખરો.
હા, અને એમની પર ઊંડી છાપ છોડી. સાઉથ ડકોટામાં વેઇન વેસ્ટબર્ગ જે ખેડૂત હતા એ તો એના માટે પિતા જેવા બની ગયા.
પછી પેલા રબર ટ્રેમ્પ્સ જ્હોન બુરેસ અને બોગ,
હા, જેવું ગાડીઓમાં રહીને ભટકતું જીવન જીવતા. એમણે એને સ્નેહ આપ્યો. અને કેલિફોર્નિયામાં રોનાલ્ડ ફ્રાન્સ, એક વૃદ્ધ સૈનિક
જે એને દત્તક લેવા માંગતા હતા, નહીં,
હા, એટલા પ્રભાવિત થયા હતા એનાથી, એ ક્રિસને પોતાનો પૌત્ર બનાવવા માંગતા હતા.
અહીં એક રસપ્રદ વિરોધાભાસ છે, નહીં. એક તરફ એ એકાંતને સ્વતંત્રતા શોધતો હતો, સમાજથી દૂર ભાગતો હતો,
બરાબર,
પણ બીજી તરફ રસ્તામાં મળેલા લોકો સાથે આટલા ગાઢ અર્થપૂર્ણ સંબંધો બાંધતો હતો. આ શું છે?
મને લાગે છે કે આ જેની જટિલતા છે, એ સમાજની રચનાઓથી, નિયમોથી, દમથી ભાગી રહ્યો હતો, માણસોથી નહીં. એનામાં એક એવી તીવ્રતા હતી, પ્રામાણિકતા હતી, જે લોકોને ખેંચતી હતી. એ સંબંધો બાંધતો પણ બંધાતો નહોતો, કારણ કે એનું અંતિમ લક્ષ્ય સ્પષ્ટ હતું.
અલાસ્કા, ધ ગ્રેટ અલાસ્કન ઓડિસી,
બરાબર. લોકો સાથેના સંબંધો એની યાત્રાના પડાવ હતા, મંઝિલ નહીં.
અને છેવટે એપ્રિલ 1992માં એ પહોંચી ગયો અલાસ્કા.
હા, હિચહાઇકિંગ કરીને ફેરબેન્ક્સ પહોંચ્યો, અને ત્યાંથી પેલો નિર્જન રસ્તો, સ્ટેમ્પીડ ટ્રેલ,
જ્યાં એને મળી પેલી પ્રખ્યાત બસ,
હા,
બસ 142,
હા,
એને ઘર બનાવ્યું. શરૂઆતના દિવસો કેવા હતા ત્યાં?
એના જર્નલ અને ફોટાઓ પરથી તો લાગે છે કે શરૂઆતમાં ખૂબ ખુશ હતો, ઉત્સાહિત હતો.
શિકાર કરવાનું શરૂ કર્યું.
હા, નાના પ્રાણીઓ, પક્ષીઓ, શાહુડી.
એ જાણે પોતાના સ્વપ્નને જીવી રહ્યો હતો. પ્રકૃતિ સાથે એકાકાર થવાનું, સંપૂર્ણ આત્મનિર્ભર બનવાનું. એણે એક મોટો મૂઝ પણ માર્યો,
જે એના માટે મોટી સિદ્ધિ હતી.
ચોક્કસ.
પણ એ સિદ્ધિ જ કદાચ મુશ્કેલીની શરૂઆત બની. આટલું બધું માસ સાચવી ન શક્યો.
હા, એ મોટો ફટકો હતો. એણે પ્રયત્ન કર્યો ધુમાડો આપીને, સૂકવીને, પણ અલાસ્કાનું વાતાવરણ, કદાચ અનુભવની કમી, માસ બગડી ગયું, ફેંકી દેવું પડ્યું.
આ ખાલી ખોરાકની બરબાદી નહોતી, નહીં,
ના, એના મનોબળ પર પણ મોટો આઘાત હતો. એની આત્મનિર્ભરતાની ક્ષમતા પર જાણે સવાલ ઊભો થયો. મને લાગે છે કે આ પછી જેણે પાછા ફરવાનું વિચાર્યું હશે.
અને જ્યારે પાછા ફરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પ્રકૃતિએ જ રસ્તો રોકી લીધો.
હા, ટેકલાનિકા નદી વસંતમાં સહેલાઈથી પાર કરીને આવ્યો હતો, પણ ઉનાળામાં પહાડોનો બરફ પીગળ્યો અને નદી એટલી વિકરાળ બની ગઈ કે ઓળંગવી અશક્ય હતી. અહીં જ પેલી તૈયારીની ખામીઓ દેખાઈ, કદાચ થોડો અહંકાર પણ
કહી શકાય. ક્રેકાવર લખે છે કે જો એની પાસે સારો નકશો હોત તો એને ખબર પડેત કે થોડેક જ દૂર નદી પાર કરવા માટે એક કેબલ હતો, ગેજિંગ સ્ટેશન હતું,
જેનો ઉપયોગ કરી શકાતો હતો.
હા, પણ એણે જાણી જોઈને આવા આધુનિક સાધનોનો ત્યાગ કર્યો હતો. એ પોતાની સૂઝબૂઝ પર, પ્રકૃતિના જ્ઞાન પર કદાચ વધુ પડતો નિર્ભર રહ્યો.
અને અંતે લગભગ 4 મહિના પછી ઓગસ્ટ 1992માં એનું મૃત્યુ થયું.
હા, સપ્ટેમ્બરમાં શિકારીઓને એનો મૃતદેહ બસમાંથી મળ્યો. મૃત્યુનું કારણ ભૂખમરો નોંધાયું, પણ એની પાછળ શું હતું એ બાબતે ક્રેકાવરે ઘણું સંશોધન કર્યું છે.
પેલી ઝેરી બીજની થિયરી?
હા, શરૂઆતમાં એવું મનાતું હતું કે ભૂલથી વાઇલ્ડ સ્વીટ પીના ઝેરી બીજ ખાધા હશે, પણ ક્રેકાવરે પછી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરીને કહ્યું કે તેણે ખાધેલા વાઇલ્ડ પટેટોના બીજ,
જે ખાદ્ય ગણાતા હતા.
હા, એ સીધા ઝેરી નહોતા કદાચ, પણ એમાં રહેલું કોઈક તત્વ, આલ્કોલોઇડ, ODAP, અથવા એના પર ઉગેલી ફૂગ.
એણે શું કર્યું?
એણે એના નબળા શરીરમાં ખોરાકમાંથી પોષણ શોષવાની ક્રિયાને જ અવરોધી દીધી હોઈ શકે છે, જેને લેથેરિઝમ કહે છે. એટલે ખાવા છતાં શરીર પોષણ મેળવી શક્યું નહીં અને મૃત્યુ ઝડપથી આવ્યું.
આ તફાવત શા માટે મહત્વનું છે? પરિણામ તો એક જ આવ્યું.
મહત્વનું છે કારણ કે તે ક્રિસને માત્ર અજ્ઞાનતા કે બેદરકારીથી મરી ગયો એવા સીધા આરોપમાંથી થોડો બચાવે છે, એમ કે તે સૂચવે છે કે તેનું મૃત્યુ એક કમનસીબ સંજોગ પણ હોઈ શકે, એક સૂક્ષ્મ ભૂલ, શરીરની નબળાઈનું પરિણામ, ફક્ત મૂર્ખામી નહીં. જો કે આ મુદ્દો પણ ચર્ચાસ્પદ.
ખરેખર એની આખી વાર્તા જ વિવાદાસ્પદ રહી છે. ઘણા લોકો એને આદર્શવાદી હીરો માને છે.
હા, પ્રેરણાદાયક હ્યુમેન જેણે સમાજના બંધનો તોડ્યા, સત્ય શોધ્યું.
તો બીજી તરફ ઘણા એને અપરિપક્વ, અહંકારી, બેજવાબદાર ગણે છે,
જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, પરિવારને દુઃખ આપ્યું.
અને સત્ય કદાચ
કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છે. એનામાં હિંમત હતી, આદર્શવાદ હતો, સત્ય માટે નિષ્ઠા હતી, એ પ્રશંસનીય છે.
પણ ખામીઓ પણ હતી.
હા, જીદ, અહંકાર, તૈયારીનો અભાવ, કદાચ વાસ્તવિકતાથી થોડું દૂર રહેવાની વૃત્તિ, એની વાર્તા આપણને આ બધી જટિલતાઓ વિશે વિચારવા મજબૂર કરે છે.
ચાલો હવે એની ફિલસોફી, એના મૂલ્યો પર થોડું ધ્યાન આપીએ. કઈ બાબતો એને ખરેખર ચલાવી રહી હતી? ભૌતિકવાદનો વિરોધ તો સ્પષ્ટ હતો.
ચોક્કસ, પૈસા બાળી નાખવા, કાર છોડી દેવી, સંપત્તિનો અસ્વીકાર, આ બધું શું બતાવે છે? એની ઊંડી માન્યતા કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી,
પણ અનુભવોમાં છે, પ્રકૃતિ સાથેના જોડાણમાં, અર્થપૂર્ણ જીવન જીવવામાં.
બરાબર, એ સમાજની પેલી સુપરફિશિયાલિટી, કૃત્રિમતા, પૈસા પાછળની દોડ, એનાથી ત્રાસી ગયો હતો. એ કંઈક ઉચ્ચ, વધુ પ્રમાણિક અસ્તિત્વ શોધી રહ્યો હતો.
એણે પેલા રોનાલ્ડ ફ્રાન્સને લખેલા પત્રમાં હેનરી ડેવિડ થોરોને ટાંક્યા હતા ને, પ્રેમ, પૈસા, શ્રદ્ધા, પ્રસિદ્ધિ, ન્યાય કરતા મને સત્ય આપો.
હા, આ વાક્ય ઘણું કહી જાય છે. સત્ય, નિરપેક્ષ સત્ય, સમાજની બનાવટો વગરનું, એ એના માટે સર્વોપરી હતું. એવું જીવન જે સંપૂર્ણ પ્રામાણિક હોય, ભલે કઠોર હોય.
પણ અહીં પેલી વાત પાછી આવે છે, આદર્શવાદ અને અહંકાર વચ્ચેની પાતળી રેખા.
બરાબર, આત્મનિર્ભરતા સારી વાત છે, પણ શું એ ક્યારેક ઘમંદ બની ગઈ? જેમ કે પૂરતો ખોરાક લીધા વિના, યોગ્ય સાધનો વિના, નકશા વિના અલાસ્કાના જંગલમાં જવું.
એટલે કે જે ગુણો એને પ્રેરિત કરતા હતા, એની જીદ, આત્મવિશ્વાસ, સ્વતંત્રતાની ચાહના, એ જ ગુણો કદાચ એના અંત માટે પણ જવાબદાર બન્યા.
બિલકુલ, આ એક ટ્રેજિક આયરની છે. અને એની નવી ઓળખ એલેક્ઝાન્ડર સુપર ટ્રેમ્પ એ પણ આ જ દર્શાવે છે, ભૂતકાળથી, કુટુંબથી, સમાજથી સંપૂર્ણ મુક્ત થવાનો પ્રયાસ.
પણ જેમ આપણે વાત કરી, એ માનવીય જોડાણોથી સાવ દૂર ન રહી શક્યો.
ના, ન રહી શક્યો. અને એના અંતિમ દિવસોમાં લખાયેલું પેલું વાક્ય, જે કદાચ એના જર્નલના હાશિયામાં મળ્યું,
હેપીનેસ ઓનલી રિયલ વેન શેર્ડ, સુખ ત્યારે જ વાસ્તવિક છે જ્યારે વહેંચાયેલું હોય.
હા, જે વ્યક્તિ એકાંતના પ્રયોગ પર નીકળી હતી, એના માટે આ વાક્ય ઘણું સૂચક છે.
આડી વર્ષની સફર અને ટૂંકા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. જો આપણે ત્રણ સૌથી નિર્ણાયક પરિવર્તન બિંદુઓ, ટર્નિંગ પોઈન્ટ્સ તારવવા હોય તો કયા ગણાય?
પહેલો અને સૌથી સ્પષ્ટ, મારા મતે 1990માં કોલેજ પૂરી કર્યા પછી એનું અદ્રશ્ય થઈ જવું.
હા, એ તો નિર્ણાયક હતું.
એ એના જૂના જીવન સાથેનો એક સંપૂર્ણ સભાન વિચ્છેદ હતો. ત્યાંથી ક્રિસ્ટોફર મેકેનલેસ મટીને એલેક્ઝાન્ડર સુપર ટ્રેમ્પ બનવાની સફર શરૂ થઈ. એ પાછું ન ફરી શકાય એવો નિર્ણય હતો.
બીજો કયો ગણી શકાય?
બીજો, મારા ખ્યાલ મુજબ, એના પિતાના દ્વિજીવનના રહસ્યની જાણ થવી.
હા, એણે ઊંડી અસર કરી હતી.
બહુ ઊંડી. એના મનમાં જે ભ્રમ નિરાશન હતું, ગુસ્સો હતો, એ બધું અત્યંત તીવ્ર બન્યું. પિતા પરથી, સમાજની પ્રામાણિકતા પરથી વિશ્વાસ ઉઠી ગયો. આ આઘાતે એને ઘર અને સમાજના નિયમોથી વધુ દૂર ધકેલી દીધો. એના બળવાખોર સ્વભાવને મજબૂત કર્યો.
અને ત્રીજો, કદાચ સૌથી કરુણ?
હા, ત્રીજો અને અંતિમ વળાંક હતો અલાસ્કાના જંગલમાં ટેકલાનિકા નદી દ્વારા ફસાઈ જવું.
જ્યારે પાછા ફરવા માંગતો હતો.
હા, જ્યારે એણે પાછા ફરવાનો નિર્ણય કર્યો અને નદી પાર ન કરી શક્યો, ત્યારે એ ભૌતિક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે પણ ફસાઈ ગયો. પાછા ફરવાનો રસ્તો બંધ, હવે મર્યાદિત સાધનો સાથે ટકી રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ બિંદુએ એની સફરનું ભાવિ લગભગ નક્કી થઈ જ ગયું.
ક્રિસ મેકેન્ડલેસની આ જટુલ અને કરુણ કથા, એમાંથી આપણને શું શીખવા મળે છે? એના અનુભવો આજના સમયમાં પણ કેવી રીતે પ્રસ્તુત છે?
મને લાગે છે કે તેની વાર્તા ઘણા સાર્વત્રિક માનવીય અનુભવોને સ્પર્શે છે. યુવાનીનો આદર્શવાદ જુઓ, દુનિયા બદલવાની તમન્ના, પણ એની મર્યાદાઓ,
પોતાની સાચી ઓળખ શોધવાનો સંઘર્ષ, પોતાને સમાજથી અલગ સ્થાપિત કરવાનો પ્રયત્ન.
બરાબર. અને કુટુંબની જટિલતાઓ, પ્રેમ, અપેક્ષાઓ, સંઘર્ષ, રહસ્યો અને એની આપણા જીવન પર કેવી લાંબા ગાળાની અસર પડે છે, આ બધું જ એની કથામાં છે.
અને સાથે સાથે પેલું સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચેનું સંતુલન, વ્યક્તિ અને સમાજ વચ્ચેનો તણાવ,
હા, અને પ્રકૃતિનું આકર્ષણ, એનું ભવ્ય પણ ભયાવહ સ્વરૂપ, એના જોખમો, તે યાદ અપાવે છે કે પ્રકૃતિનો સામનો કરવા ખાલી જુસ્સો પૂરતો નથી, સરળ નિષ્કર્ષ પર પહોંચતા રોકે છે. મેકેન્ડલેસને ખાલી હીરો કે મૂર્ખ કહી દેવાને બદલે
એના કાર્યો પાછળની બહુસ્તરીય પ્રેરણાઓને સમજવા પ્રેરે છે.
હા, એના સંઘર્ષો, એના સપનાઓ, એ આપણને માનવ સ્વભાવની જટિલતા વિશે વિચારવા મજબૂર કરે છે.
અને ક્રેકાવરે પોતાના અંગત અનુભવો, ખાસ કરીને પેલું ડેવિલ્સ થંબવાળું પ્રકરણ,
હા, એ ઉમેરીને આ સમજને વધુ ઊંડી બનાવી છે. એમણે પોતાના પિતા સાથેના સંબંધોની પણ વાત કરી છે.
એનાથી શું ફેર પડે છે?
એનાથી ક્રેકાવરે દર્શાવવાનો પ્રયાસ કરે છે કે આવા અત્યંત જોખમી કાર્યો પાછળ હંમેશા મૃત્યુની ઈચ્છા જ નથી હોતી. ઘણીવાર યુવાનીનો ઉભરો હોય છે, પોતાની જાતને કસોટી પર ચડાવવાની તીવ્ર ઈચ્છા હોય છે.
શુદ્ધ અને કઠોર અનુભવની શોધ,
બરાબર. અને પોતાના પિતા સાથેના તણાવપૂર્ણ સંબંધોની સરખામણી કરીને તે મેકકેન્ડલેસની પિતૃસત્તા અને સમાજ સામેની બળવાખોરીને એક સંદર્ભ આપે છે. આનાથી વાચક કદાચ ક્રિસની મનોસ્થિતિ સાથે વધુ જોડાઈ શકે છે, એની પસંદગીઓ પાછળના કારણોને વધુ સહાનુભૂતિથી જોઈ શકે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે આવીએ. જો આપણે ક્રિસ મેકકેન્ડલેસના જીવન અને ઇન્ટુ ધ વાઇલ્ડ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે?
ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇન્સાઇટ તરીકે, મને લાગે છે કે સૌથી વધુ હૃદયસ્પર્શી અને કદાચ વક્રતાભરી વાત એ જ છે જે ક્રિસે પોતાના અંતિમ દિવસોમાં અનુભવી હોય એમ લાગે છે. હેપીનેસ ઓનલી રિયલ વેન શેર્ડ.
હા, જે વ્યક્તિ સંપૂર્ણ એકાંત અને સ્વતંત્રતાની શોધમાં નીકળી હતી,
એને અંતે માનવીય જોડાણ અને વહેંચણીનું મહત્વ સમજાયું. આ એક ઊંડી અને કરુણ ભાવનાત્મક સચ્ચાઈ છે.
બૌદ્ધિક રીતે આ કથા શું શીખવે છે?
બૌદ્ધિક સમજ એ છે કે આ પુસ્તક આપણને કોઈ પણ વ્યક્તિના જીવન અને નિર્ણયોને ઉપર છલ્લા મૂલ્યાંકનથી પર જઈને જોવાનું શીખવે છે, પરિણામો પરથી સીધા નિષ્કર્ષ પર કૂદી પડવાને બદલે.
વ્યક્તિના મનોવિજ્ઞાન, કૌટુંબિક ઇતિહાસ, સામાજિક સંદર્ભ, દાર્શનિક માન્યતાઓની જટિલતાને સમજવાનું મહત્વ દર્શાવે છે.
બરાબર. અને ખાસ કરીને અમેરિકન સંસ્કૃતિમાં પેલી વાઇલ્ડરનેસ સીકર, જંગલમાં સત્ય શોધનારની જે કલ્પના છે એનું વિશ્લેષણ કરે છે. એના આકર્ષણ અને એના જોખમો બંનેને ઉજાગર કરે છે.
અને અંતે એક સાર્વત્રિક બોધ જે આપણા સૌના જીવનને કદાચ લાગુ પડી શકે.
સાર્વત્રિક સમજ એ છે કે આદર્શો, સપના, સત્યની શોધ, આ બધું જીવન માટે જરૂરી છે,
પણ
એને વાસ્તવિક દુનિયાની સચ્ચાઈઓ સાથે સંતુલિત કરવું પડે છે.
હા, વ્યવહારિકતા, યોગ્ય તૈયારી, આપણા કાર્યોના સંભવિત પરિણામોની સભાનતા, આ બધું પણ એટલું જ જરૂરી છે. જીવનમાં અર્થ શોધવાની સાથે આપણી પોતાની અને જે લોકો આપણને પ્રેમ કરે છે તેમની સુરક્ષા પ્રત્યેની જવાબદારી પણ નિભાવવી પડે છે. એટલે આદર્શવાદ આપણને ઉડવા માટે પાંખો આપે, પણ વાસ્તવિકતાનું ભાન જમીન પર સુરક્ષિત રાખે.
બરાબર કહ્યું. આ બંને વચ્ચેનું સંતુલન જ કદાચ સાર્થક જીવનની ચાવી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.